डेमो बाइनमो सक्सेसफुल और फेलियर। स्प्रेड द लव रीडन टाइम 7 मिनिट्स। भाइयों तथा बहनों, 8 नवम्बर 2016 ना रोज रात्रि ना 8 कलाके जारे प्रधानमंत्री मोदीए डिमोनेटाइजेशन नोटबंदी नी जाहेरात करी अने भारत अने भारतीयों ना जीवन मा अभूतपूर्व परिवर्तन आवी गयुं। आजे आ नोटबंदी नी जाहेरात ने 5 वर्षनो समय व्यतीत थई गयो छे। शुं हतो आ नोटबंदी नो हेतु? शुं आ हेतु नोटबंदी ना 5 वर्ष बाद पूर्ण थयो छे? शुं छे परिस्थिति जमीनी स्तरे 5 वर्ष पछी? नोटबंदी सफळ छे निष्फळ ते बाबते अवारनवार चर्चाओ थती रहे छे। आजे आ लेखमां नोटबंदीनी सफळता निष्फळता बाबतेना मारा अंगत मत उपरांत विविध क्षेत्रोना अग्रणीओना अभिप्राय लेवामां आव्या छे। नोटबंदीना उद्देश। नोटबंदी लागू करवा पाछळनो सौथी मोटो उद्देश अर्थतंत्रमां रहेलुं काळुं नाणुं ओछुं करवा तथा काळा नाणां वडे चालता समांतर अर्थतंत्रने नाबूद करवानो अने टेक्स कलेक्शन वधारवानो हतो। आ उपरांत देशमां रहेला नकली नोटोना कारोबारने नष्ट करवा, आतंकवादी प्रवृत्तिओमां वपराता नाणांने रोकवा, देशमां डिजिटल केशलेस इकोनॉमीने वधारवाना उद्देश साथे नोटबंदी लागू करवामां आवी हती। शुं नोटबंदीना उद्देश पूरा थया? प्रश्न चिह्न। नोटबंदीना 5 वर्ष बाद आजे आ विषय उपर चर्च तो सौथी महत्वनो प्रश्न होय तो ते आ प्रश्न छे। शुं 5 वर्ष बाद लागे छे के नोटबंदीना उद्देश पूरा थया छे? आवो आ विषय उपर एक अंदाज मेळववा प्रयास करिए। काळुं नाणुं रोकवामां जोईए तेवी सफळता मळी नहीं। सरकार द्वारा ज्यारे नोटबंदीनी जाहेरात करवामां आवी हती त्यारे एवं आंकलन करवामां आव्युं हतुं के नोटबंदीमां मोटा प्रमाणमां 500 અને 1000ની नोटमां काळुं नाणुं धरावनार व्यक्ति पोतानुं काळुं नाणुं बेंकमां जमा नहीं करावे। आम नोटबंदी बाद काळा नाणानुं चलन नहीं रहे अने देशना अर्थतंत्र उपर आ काळा नाणानो बोज ओछो थशे। 2018ની સાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI ના અહેવાલ મુજબ ચલણમાન હોય તેવી 500 તથા 1000ની 99.3% નોટો બેંકમાં જમા કરાવવામાં આવી હતી। આમ માત્ર 0.7% નોટ જ જમા કરવામાં આવી ના હતી। કુલ 15.41 લાખ કરોડની રકમની નોટ ડિમોનેટાઇઝ કરવામાં આવેલ હોય જે પૈકી 15.30 લાખ કરોડ નોટો બેંકમાં જમા કરાવી આપવામાં આવી હતી। માત્ર 10,720 કરોડના મૂલ્યની ડિમોનેટાઇઝ નોટો જ જમા ના થઈ શકી હતી। નિષ્ણાંતો માને છે કે આ જમા ના થયેલી નોટો પૈકી તમામ રકમ કાળા નાણાંની છે તે માનવું ભૂલ ભરેલું છે। ઘણા એવા કિસ્સા છે કે વ્યવહારિક મુશ્કેલીઓના કારણે લોકો પોતાની મહેનતની કમાણી તથા બચત બેંકમાં જમા કરાવી શક્યા નથી। નોટબંધીનો સૌથી મહત્વનો આ હેતુ મહદઅંશે સફળ થયો નથી તેમ ગણી શકાય। ટેક્સ કલેક્શનમાં વધારો। ઇન્કમ ટેક્સ કલેક્શનમાં તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાની સંખ્યામાં નોટબંધી બાદ વધારો થયો છે તે ચોક્કસ છે। રિટર્ન ભરનારા વર્ગ સાથે ટેક્સ ભરનાર વર્ગમાં પણ ખાસો વધારો જોવા મળ્યો હતો। ટેક્સમાં થયેલ આ વધારો નોટબંધી પહેલા બહાર પાડવામાં આવેલ ઇન્કમ ડિસક્લોઝર સ્કીમને પણ આભારી હતો। નોટબંધી બાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓપરેશન ક્લીન મની શરૂ કરવામાં આવ્યું હતું। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2.5 લાખથી વધુની રકમ બેંકમાં જમા કરાવનાર લોકોને આ જમા રકમ બાબતના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવી હતી। આ જમા રકમ બાબતે અનેક કરદાતાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ આજે 5 વર્ષે પણ હજુ ઘણા કરદાતાઓ ઉપર ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે। પરંતુ ટેક્સ ફિલ્ડ સાથે જોડાયેલ વ્યક્તિ તરીકે એક બાબતની નોંધ ચોક્કસ લેવી પડે કે નોટબંધી બાદ લોકોની માનસિકતામાં પરિવર્તન જરૂર આવ્યું છે। લોકો યોગ્ય ટેક્સ ભરવા અંગે સભાન બન્યા છે અને એવું માનતા થયા છે કે મોદી સાહેબની કામ કરવાની પદ્ધતિ જોતાં હવે જો યોગ્ય ટેક્સ નહીં ભરવામાં આવે તો આગળ જતાં વધુ મુશ્કેલી ભોગવવી પડી શકે છે। આમ અંગત રીતે હું ચોક્કસ એવું માનું છું કે નોટબંધીના કારણે ટેક્સ ભરવા અંગેની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે। નકલી ચલણી નોટોનું દૂષણ। નોટબંધીના કારણે શરૂઆતમાં 500 અને 1000ની ડિમોનેટાઇઝ નોટોના નકલી ચલણી નોટોના નેટવર્કને ચોક્કસ મોટો ફટકો પડ્યો હશે તે બાબતે બેમત નથી। આ પ્રકારના કાળા કારોબાર સાથે જોડાયેલ વ્યક્તિની ઊંઘ હરામ કરનારા આ નિર્ણયથી ટૂંકા ગાળામાં નકલી નોટોનું ચલણ ચોક્કસ ઘટ્યું હતું। પરંતુ વિવિધ અહેવાલો મુજબ ધીરે ધીરે 500ની નવી નોટો તથા 2000ની નોટોની પણ નકલી નોટો બજારમાં ફરવા માંડી છે। હા, આ કાળા કારોબાર સાથે સંકળાયેલ લોકોને ઝટકો આપી નોટબંધીના આ નિર્ણયે તેઓને મુશ્કેલ સ્થિતિમાં મૂકી આપ્યા હશે તથા તેઓની માનસિકતાને નુકસાન થયું હશે તે બાબતે કોઈ શંકાના સ્થાન નથી. નકલી ચલણી નોટો બાબતે નોટબંધી ટૂંકા ગાળા માટે ચોક્કસ સફળ ગણાય, પરંતુ લાંબા ગાળામાં આ દૂષણને રોકી શકવામાં સફળતા મળી નથી તેવું મનાઈ રહ્યું છે. આતંકવાદી પ્રવૃત્તિ ઉપર અસર. નોટબંધી લાગુ કરવાનો એક ગર્ભિત હેતુ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાતા કાળા નાણાંનો ઉપયોગ રોકવાનો પણ હતો. કાશ્મીર વિસ્તારમાં રોજ બરોજ થતા પથ્થમારા, છૂટા છવાયા પરંતુ નિરંતર થતા આતંકવાદી છમકલા તે આર્થિક પીઠબળ દ્વારા થતા હોવાના સરકાર પાસે અહેવાલો હતા. આ આતંકવાદી પ્રવૃત્તિને રોકવા આ નોટબંધી ઉપયોગી બનશે તેવી સરકારની માન્યતા હતી. વિવિધ અહેવાલો મુજબ નોટબંધી બાદથી કાશ્મીરમાં રોજ થતા પથ્થમારાની સમસ્યા મહદઅંશે બંધ થઈ ગઈ હતી. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મળી રહેલા કાળા નાણાં ઉપર રોક લાગી જતા આ પ્રવૃત્તિઓ આર્થિક પ્રલોભન વડે ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. આર્થિક સંકળામણને કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવામાં સારી સફળતા મળી છે તેવા અહેવાલો છે અને નોટબંધી દરમિયાન આતંકવાદીઓ, નક્સલીઓ સહિતનો પ્રત્યાર્પણનો દર સૌથી ઊંચો રહ્યો હોવાના અહેવાલો છે. આમ આતંકવાદી પ્રવૃત્તિઓને ઓછી કરવામાં નોટબંધી સફળ રહી છે તેવું કહી શકાય. કેશલેસ ઇકોનોમી વધારવા ઉપર અસર. નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ ખાસ્સું એવું લોકપ્રિય બની રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ વધારવાને નોટબંધીનો એક મહત્વનો હેતુ ગણવામાં આવે છે. નોટબંધી દરમિયાન એટલે કે નવેમ્બર તથા ડિસેમ્બર 2016માં રોકડની તકલીફોને કારણે ડિજિટલ પેમેન્ટમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 2018 સુધીમાં ડિજિટલ પેમેન્ટમાં 2016 સાપેક્ષમાં બમણો વધારો જોવા મળ્યો હતો. જો કે ધીરે ધીરે રોકડ તરલતા વધતાં ડિજિટલ પેમેન્ટના આ વધારાની રફતારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ એક બાબત ચોક્કસ છે, આજે ભારતના લોકોએ, ખાસ કરીને યુવા વર્ગે, ડિજિટલ પેમેન્ટને સંપૂર્ણ રીતે સ્વીકારી લીધું છે. આજે ડિજિટલ પેમેન્ટ ઉપી ક્રેડિટ કાર્ડ દ્વારા લોકો ચાની લારીથી માંડી મોબાઇલની ખરીદી માટે ચૂકવણી કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં ભારતના ઉત્તર, દક્ષિણ તથા પૂર્વ પશ્ચિમ એમ તમામ દિશાઓમાં ફરવાનો મોકો મળ્યો છે. આ પ્રવાસ દરમિયાન એક બાબતની ચોક્કસ નોંધ લીધી છે કે દિલ્હી હોય કે ચેન્નઈ, કોલકાતા હોય કે અમદાવાદ, ડિજિટલ પેમેન્ટમાં આજે ખાસ્સો એવો વધારો થયો છે. નોટબંધીને આ બાબતનું સંપૂર્ણ શ્રેય ના આપવામાં આવે તો પણ નોટબંધીને આ બાબતે પ્રથમ પગલું તો માનવું જ રહ્યું. આમ કહી શકાય કે ડિજિટલ પેમેન્ટ વધારવામાં નોટબંધી મહદઅંશે સફળ રહી ગણાય. નોટબંધી દરમિયાન લોકો દ્વારા વેઠવામાં આવી અનેક મુશ્કેલીઓ, નોટબંધીની જાહેરાત થતા લોકો દ્વારા અનેક હાડમારીઓ ભોગવવાની સ્થિતિ ઊભી થઈ હતી. સામાન્ય લોકો માટે પોતાની બચતની પૂંજી બેંકમાં જમા કરાવવાની મુશ્કેલી હતી તો બીજી તરફ પોતાના રોજ બરોજના વ્યવહારો ચલાવવા, નવી નોટો મેળવવા બેંકમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની સમસ્યા હતી. ખૂબ મોટા પ્રમાણમાં ચાલતી અર્થવ્યવસ્થામાં જ્યારે અંદાજે 80%થી વધુ ચલણી નાણું રોકી આપવામાં આવ્યું હોય ત્યારે જલ બિન મછલી જેવી જ સ્થિતિ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુજબ નોટબંધીના કારણે 100 વધુ લોકોના મોત નિપજ્યા હતા. જો કે સરકાર દ્વારા આધિકારિક રીતે 4 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જે પૈકી 3 બેંક કર્મચારીઓ હતા અને 1 ગ્રાહક હતો તેવી વિગતો બહાર પાડવામાં આવી છે. આજે 5 વર્ષ પછી પણ નોટબંધી દરમિયાન જમા કરાવેલ રકમના સ્ત્રોત બાબતની તપાસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે કેસોમાં મોટી રકમ જમા કરાવવાના કારણે મોટો ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે તે માટેની આપીલો વર્ષો સુધી ચાલુ રહેશે. જમીની સ્તરે ટેક્સ અંગેના કેસો સાથે જોડાયેલો હોવાના કારણે એવું ચોક્કસ માનું છું કે નોટબંધીમાં જે કરદાતાઓ વિરુદ્ધ મોટી માંગણાની રકમ ઊભી થઈ છે તેમાંથી મોટાભાગની ખોટી અને ટેકનિકલ કારણોસર ઊભી થયેલ છે. આ ઉપરાંત કરદાતાઓને પોતે જમા કરાવેલ રકમ સાબિત કરવા જે મુશ્કેલી થઈ છે તેના અમે ટેક્સ પ્રોફેશનલ્સ મુખ સાક્ષી છીએ. કોઈ કરદાતા પોતાની જમા રકમ સાબિત કરવામાં ટેકનિકલ કારણોસર નિષ્ફળ જાય તો પણ 70% જેવો ટેક્સ લાદવામાં આવે છે. ટેક્સનો આ દર ખૂબ વધુ અવ્યવહારિક અને બિનતાર્કિક ગણી શકાય. નોટબંધીના આ 5 વર્ષ પછી પણ આ ટેક્સનો આ ખાસ દર જાળવી રાખવામાં આવ્યો છે. નોટબંધીને આજે 5 વર્ષ થઈ ગયા છે, આમ છતાં 70% જેવા આ ખાસ દરે આજે પણ ઘણા કિસ્સાઓમાં કરદાતાને ટેક્સ ભરવા જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. આ દરમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. જો આ ઊંચા દરો દૂર કરવામાં નહીં આવે તો ટેરેરિઝમ તો દૂર થતા થશે, પરંતુ ટેક્સ ટેરેરિઝમ ચોક્કસ ઘર કરી જશે. મારા અંગત મત પ્રમાણે નોટબંધીનો વિચાર એ ખૂબ જરૂરી અને મહત્વનો નિર્ણય હતો. વડાપ્રધાન મોદીની નીડર વ્યક્તિત્વનો એમાં પ્રભાવ દેખાઈ આવે છે. આ પ્રકારના અલગ તથા સખત નિર્ણયથી તકલીફ તમામને થાય છે, પણ લાંબા ગાળાના હિત મતે આ પ્રકારના આકરા નિર્ણયો ઉપયોગી થતા હોય છે. ભારતને કેશલેસ ઇકોનોમી બનાવવી શક્ય નથી, પણ લેસ કેશ ઇકોનોમી ચોક્કસ બનાવી શકાય છે. અને છેલ્લે એટલું કહી આ લેખ પૂરો કરીશ કે એફર્ટ્સ ડઝન્ટ ઓલવેઝ ગીવ એક્સપેક્ટેડ રિઝલ્ટ્સ, બટ કન્ટિન્યુઅસ ઓનેસ્ટ એફર્ટ્સ વન ડે ચેન્જસ થિંગ્સ શ્યોરલી. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓના નોટબંધી વિશેના અભિપ્રાય. જયેન્દ્ર તન્ના, અમદાવાદ, પ્રમુખ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન. નોટબંધી એ રિટેલ વેપાર જગત માટે મરણતોલ સાબિત થઈ છે તેવું હું ચોક્કસ માનું છું. ભારતમાં છૂટક વેપાર 90%થી વધુ રોકડ ઉપર નિર્ભર છે. નોટબંધી દરમિયાન નવેમ્બર ડિસેમ્બર 2016માં અમારા છૂટક વેપારીઓએ પુષ્કળ હાડમારી ભોગવી હતી. વેચાણમાં ઘટાડો, ઉઘરાણીમાં વધારો, ઉત્પાદનમાં ઘટાડો જેવી મુશ્કેલીઓ વેપાર જગત માટે ઊભી થઈ હતી. નોટબંધીને કદાચ કાળું નાણું ડામવા મહત્વનો ઉપાય ગણી શકાય, પરંતુ જે રીતે નોટબંધીનો અમલ થયો તેના કારણે વેપાર જગતે તથા સામાન્ય પ્રજાએ ખૂબ હાડમારી ભોગવવી પડી છે. ઉપરાંત નોટબંધીના હેતુઓ સિદ્ધ થયા હોય તેવું પણ આ 5 વર્ષ પછી ખાસ જણાતું નથી. જ્યોતિબેન પોપટ, અર્થશાસ્ત્રી, પૂર્વ વ્યાખ્યાતા, ઉના. નોટબંધી જેવા પગલાં કાળું નાણું ડામવા મહત્વના છે તે બાબતે અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ છે. અગાઉ પણ 1946ની સાલમાં પરતંત્ર ભારતમાં તથા આઝાદી પછી 1978ની સાલમાં મોરારજી સરકાર દ્વારા નોટબંધીનું પગલું ભરવામાં આવ્યું હતું. નોટબંદીનું પગલું એ દેશમાં કળાનાણાં રોકવા માટે ઉઠાવવામાં આવેલ મહત્વનું પગલું ગણી શકાય. આ પગલું નીતિવિષયક રીતે ચોક્કસ સારું ગણું છું, પરંતુ જે રીતે આ નોટબંધીનું જમીની સ્તરે અમલ થયો તે બાબત ચોક્કસ નોટબંધીની સફળતાને નકારાત્મક અસર કરી આપે છે. નોટબંધી દરમિયાન રોકડની કમી, રકમ જમા કરાવનાર લોકો ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ, આ તપાસમાં મોટા માથાઓ બચી ગયા અને નાના લોકો હેરાન થઈ રહ્યા અંગેના અહેવાલો સતત સાંભળવા મળ્યા હતા. એક અર્થશાસ્ત્રી તરીકે નોટબંધીની નીતિને ચોક્કસ આવકારદાયક ગણું છું, પરંતુ તેના અમલમાં ખૂબ તૈયારી જરૂરી છે જેથી લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે અને લાંબા ગાળા સુધી નોટબંધીનો લાભ અર્થતંત્રને મળી શકે. લલિત ગણાત્રા, જેતપુર, અગ્રણી ટેક્સ એડવોકેટ. નોટબંધીને હું મોદી 1.0નું પહેલો માસ્ટર સ્ટ્રોક ગણતો હતો. નોટબંધીથી જેવા પરિણામ સરકાર તરફથી વિચારેલ હતા એવા પરિણામ મળ્યા નહીં. ફાયદા અને નુકસાનનો સારાશ જોતા એ ખ્યાલ આવે છે કે આમાં નુકસાન વધારે છે અને ફાયદા ઓછા. ફક્ત રિટર્ન ભરનારની સંખ્યામાં ઘણો વધારો થયો એ ફાયદો સરકાર પક્ષે જોઈ શકાય. અલ્પવિરામ, ટેક્સ ભરનાર વધ્યા હોય એવું ઓછું જણાય આવે છે. આ ઉપરાંત નોટબંધીમાં ઘણા એવા કેસો પણ હતા કે જે ખરેખર તપાસને પાત્ર હતા, પણ વિભાગનો સોફ્ટવેર તે પકડવામાં અસમર્થ જણાયો અને આવા કેસો તપાસનો સમય પૂર્ણ થઈ ગયો. આની સામે નુકસાની સૌથી વધુ માર જો નોટબંધીના કારણે થયો હોય તો એ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ગણી શકાય. આપણે એમ પણ કહી શકીએ કે દસ્તાવેજો થવાના સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. સરકાર નોટબંધી જેવા તુક્કા લડાવીને 2 નંબરનું સમાંતર અર્થતંત્ર રાતોરાત બંધ કરાવવા ઇચ્છતી હતી, પણ એ આવા તુક્કાથી ક્યારે પણ આ વ્યવહારો બંધ થાય એમ નથી. આવા તુક્કાથી મોટા પ્રમાણમાં ગરીબ મજૂર વર્ગને ઘણો સમય સુધી બેરોજગાર રહેવું પડ્યું. અનેક રોકાણકારોના રૂપિયા રિયલ એસ્ટેટમાં નોટબંધીને લીધે આવેલ મંદીના કારણે ફસાઈ ગયા હતા. આમ હું નોટબંધીને હું એક મોટી નિષ્ફળતા માનું છું.